पद 57। देखो एक अपूरव खेला, आप ही बाजी कर।
देखो एक पूरब खेला, देखो एक पूरब खेला। आप ही बाजी गर, आप ही बाजी गर, आप गुरु आप चेला। देखो एक अपूरब खेला, देखो एक अपूरब खेला। अलोक बिच आप विराजित, लोक अलोक बिच आप विराजित। ज्ञान प्रकाश अकेला, ज्ञान प्रकाश अकेला। बाजी वाग्वाद खट नाद सहू में, वाग्वाद खट नाद सहू में। किसके किसके बोला, किसके किसके पद पद के जोग सिरी खस, षट पद पद के जोग सिरी खस। क्यों कर गज पद तोला, क्यों कर गज पद तोला। आनंद घन प्रभु आय मिलो तुम, ही बाजीगर आप ही बाजी आप ही बाजीगर आप गुरु आप चेला देखो एक अपूरब खेला देखो एक अपूरब खेला
देखो एक अपूरब खेला देखो एक अपूरव खेला आप ही बाजीगर आप गुरु आप चेला आनंद गंजी महाराज लोगों ने उद्देश्य ने कही रहा छे कि हे लोको तमे आ अलौकिक खेलने रमतने जुओ सामान्य रीते नाटक मा सूत्रधार अलग होय छे अने पाठ भजवनार अलग होय छे ज्यारे अहियां तो बाजी એટલે રમત પણ પોતે અને બાજીગર એટલે રમતનો રમનાર ખેલાડી પણ પોતે જ છે. આવી અદ્ભુત બાજી તમે ક્યાંય જોઈ છે? ગંજીપાની રમતમાં પાના હોય છે, જ્યારે બાજીની રમતમાં સોગઠા હોય છે. પણ તેને રમનારા લોકો રમતથી જુદા હોય છે. જ્યારે સંસારમાં જન્મથી માંડીને મૃત્યુ સુધીની બધી જ અવસ્થાઓ એ બાજી છે, તો એ બાજીનો રમનારો પણ પોતે જ છે. અર્થાત બાજીથી બાજીનો રમનારો જુદો નથી, કારણ કે બાજીનો રમનારો ચેતન એવો આત્મા દેહમાં ન હોય તો બાજી ચાલતી જ નથી. શતરંજની બાજીના મોહરા પોતે જ એક ખાનામાંથી બીજા ખાનામાં સરકીને સ્થાન બદલે અને બાજી આગળ ચાલે, એના જેવી આ સ્વયં વડે રમાતી સ્વયંની રમત છે. સંસારની આખી બાજી અનંત જન્મ મરણની રમત, તેનો સર્જનહાર પોતે જ છે. પોતે અજ્ઞાની હોવાના કારણે કર્મોનો બાંધનાર પણ પોતે જ છે અને કર્મોનો ભોગવનાર પણ પોતે જ છે. જ્ઞાન આપે તે ગુરુ અને જ્ઞાન લે તે શિષ્ય. તો સંસારની બાજી રમવા માટેનું જ્ઞાન પણ જીવને જ્ઞાનાવરણીય કર્મોનો ક્ષયોપશમ થતા પોતાની અંદરમાંથી જ પ્રગટે છે, એટલે પોતે જ ગુરુ બન્યો અને એ જ્ઞાનની પ્રાપ્તિ પણ પાછી પોતાને જ થાય છે, માટે પોતે જ શિષ્ય પણ બન્યો. જ્ઞાન પ્રાપ્તિ માટે વ્યવહારમાં ગુરુ વગેરે નિમિત્ત બની શકે તે વાત જુદી છે, પણ તે જ્ઞાન પડ્યું છે તો પોતાની ભીતર જ ને. જ્ઞાન કંઈ બહારથી તો આવતું નથી ને, એટલે જ્ઞાનનો માલિક પણ પોતે જ હતો અને પ્રગટ થવા દ્વારા મળે છે પણ પોતાને જ. તત્વદ્રષ્ટિથી જોઈએ તો ખ્યાલ આવશે કે કોઈ કોઈને શીખવતું નથી, કોઈ કોઈને આપતું નથી, પણ પોતાની અંદર જેટલો ક્ષયોપશમ થાય તેટલું જ તે સ્વપુરુષાર્થથી પામે છે. અજ્ઞાન દૂર થાય છે એટલે કે આવરણ હટે છે, તેથી ભીતરમાં સત્તાગત રહેલ જ્ઞાન અનાવૃત થઈ પ્રકાશમાં આવે છે. જ્યાં સુધી જીવ અજ્ઞાની બનીને અનંત સંસારના પ્રપંચમાં પડ્યો છે, મોહ માયા મમતા અને દુર્બુદ્ધિના દાવપેચ ખેલે છે, ત્યાં સુધી પુણ્ય પાપરૂપ આશ્રવ ભાવોમાં પોતે એકતાને અનુભવે છે. આખો સંસાર એ અજ્ઞાનના પ્રપંચરૂપ છે, ફેલાવારૂપ છે, તેમાં સત્ય કાંઈ જ નથી, છતાં જીવને તે સાચો હોય તેમ જ લાગે છે. આ જ તો બાજી અને બાજીગરની એકતા છે, જે જીવનું ભયંકર કોટીનું અજ્ઞાન છે. જેમ નાટકમાં સત્ય કાંઈ જ હોતું નથી, પણ બધું જ બનાવટી હોય છે અને ઉપજાવી કાઢેલું હોય છે, એટલે એ થોડો સમય ટકીને પૂરું થઈ જાય છે. એ ટકતું નથી, એટલે જ તેને નાટક કહે છે, ખેલ કહે છે, તમાશો કહે છે. તેમ સંસાર પણ એક પ્રકારનો ખેલ જ છે, નાટક જ છે, તમાશો જ છે, કે જેમાં કર્મના ઉદયે ભિન્ન ભિન્ન જીવો ભિન્ન ભિન્ન જગ્યાએથી આવી એક જગ્યાએ ભેગા મળે છે અને પોતાને અનુરૂપ પાત્ર ભજવી નાટકને દેખાડે છે, જે પાછા પોતાનો સમય પૂરો થતા વિદાય લે છે. આવી કર્મજનિત અવસ્થા કે જે ક્ષણભંગુર છે, તેમાં જીવ મૂંઝાય છે અને તેને પોતાની માને છે, તે જીવના અજ્ઞાનનો વિલાસ છે. આવા પ્રકારના અદ્ભુત સંસાર નાટકને બતાવવા દ્વારા યોગીરાજ જગતના જીવોને વૈરાગ્ય પમાડવા માગે છે. જીવોના ભૂતકાળના અનંતા શરીરો મળદા બનીને રાખ થઈ ગયા છે. ભાવિકાળને કોઈ જાણી શક્યું નથી, માટે આ ભાવ પૂરો થાય તે પહેલા આ નાટકને બરાબર ઓળખી તમે તેનાથી અળગા પડી જાઓ. સમય કોઈની રાહ જોતો નથી. મનુષ્ય ભવનું ટાણું ફરી ફરીને મળવું દુર્લભ છે, માટે હે ભવ્ય જીવો, તમે બુઝો બુઝો, તમે કોઈ પણ રીતે બોધ પામો બોધ પામો. પ્રભુ મહાવીર પણ છેલ્લે છેલ્લે દેશનામાં આ જ કહી ગયા છે, અને યોગીરાજ પણ તે જ વાતને દ્રઢ કરી રહ્યા છે. લોક અલોક બીચ આપ બિરાજિત, જ્ઞાન પ્રકાશ અકેલા, બાજી છાંડ તિહા ચડ બેઠે, જીહા સિંધુ કા મેલા. 14 રાજલોક સ્વરૂપ લોકની ચારે બાજુ અનંત અલોક છે. વચ્ચે 14 રાજલોક સ્વરૂપ લોક છે કે જેની ચારે બાજુ અલોક છે. તે લોકના અગ્રભાગે કે પછીથી આલોક શરૂ થાય છે ત્યાં લોકાલોકના સંધિ સ્થાને હે પ્રભુ આપ બિરાજિત થયા છો, જ્યાં એકલો જ્ઞાનનો પૂર્ણ પ્રકાશ ફેલાય છે, તે જ આપનું સ્વરૂપ છે. હે પ્રભુ, આપ પણ એક કાળે અમારા જેવા સંસારી હતા. આપે પણ નટ બાજીગરની બાજી ખેલી અનંતા નાટકો કર્યા, પણ હે પ્રભુ, આપની ભવિતવ્યતા સાનુકૂળ બની તેથી આપના કાળનો પરિપાક થયો અને આપે પ્રચંડ પુરુષાર્થ આદર્યો. કર્મોના ગંજના ગંજ આપના આત્મા ઉપર પણ લાગેલા હતા, પણ હે પ્રભુ, તેને બાળીને ભસ્મીભૂત કરવા આપે પ્રચંડ જ્ઞાનાગ્નિ પ્રગટાવ્યો. ઉપસર્ગો અને પરિષહોને સહન કરવામાં આપ મેરુથી પણ અધિક ધીર બન્યા, તે એટલે સુધી કે બીજાના દોષોને પચાવવા આપ નીલકંઠ બન્યા. સાગરથી પણ અધિક ગંભીર બન્યા, તેના પ્રભાવે શુક્લ ધ્યાન અને ક્ષપક શ્રેણીનો દાવાનળ આપનામાં પ્રજ્વલિત થયો. કર્મરૂપી ઇંધન બળીને ભસ્મીભૂત થયા. કેવલ જ્ઞાનનો વિજય ધ્વજ આપના આત્મના ચિદાકાશે ફરક્યો. આપનું બાકીનું જીવન લોકોપકારક બન્યું. આપની સંસારની બાજીનો અંત આવ્યો અને આપ ત્યાં જઈને બિરાજ્યા કે જ્યાં આત્માના અનંત આનંદરૂપ સમુદ્રનો મેળાપ થાય છે. જ્ઞાનીઓ તે અવસ્થાને મોક્ષ કહે છે. મોક્ષ એટલે પોતાને મુક્તપણાનું ભાન સતત રહેવું જોઈએ અને તે જીવતા છતાં રહેવું જોઈએ. શ્રુત જ્ઞાન વાસ્તવિક તેને જ કહેવાય છે કે જે સાંભળ્યા પછી આપણો સંસારનો રોગ નીકળે. સિદ્ધ અવસ્થાનું સુખ એટલું બધું છે કે ત્યાંના નિરંતર સુખમાંથી એક મિનિટનું સુખ પણ જો અહીં પૃથ્વી ઉપર પડે તો આ દુનિયામાં એક વર્ષ સુધી તો આનંદાનંદ અને આનંદનો કોઈ પાર ના રહે. વસ્તુનો વિનાશ નથી, પદાર્થનો વિનાશ નથી, પણ અવસ્થાઓ ક્ષણે ક્ષણે વિનાશ પામે છે. હું નગીન, આ મારો દીકરો, આ મારી વહુ, હું એડવોકેટ, એમ જીવ અવસ્થાઓમાં જ તંબુ તાણે છે, માટે સંસારની બાજી લંબાયા કરે છે. હું હિંમતભાઈ, મેં આ કર્યું. આવું જ્ઞાન જીવ સતત કરે છે. તેનાથી કારમણ વર્ગણા ખેંચાઈને કર્મરૂપે પરિણમી જીવ સાથે ચોંટી જાય છે. બીજા શબ્દોમાં કહીએ તો ભ્રાંતિથી આત્મા પુદ્ગલ પરમાણુઓમાં તન્મયાકાર થાય છે અને ભાષ્યમાન પરિણામને પોતાના માને છે, માટે પોતે બાજીકર બની સંસારની બાજી ખેલ્યા કરે છે. એનો અંત તો જ આવે કે પોતે જેવો છે તેવો પોતાને ઓળખે, તેવી શ્રદ્ધા કરે અને પછી પોતાના મારે. જ્ઞાન આત્માનું અને કરામત પુદ્ગલની. આત્મા એકલો આવી બધી કરામત ન કરે. જીવ પુદ્ગલ સંગી બન્યો માટે આ બધું ચાલે છે. દેખતો એવો મિથ્યાત્વથી આંધળો બની અગત્યશીલ એવો જીવ ગતિશીલ એવા પુદ્ગલના ખભે ચડી પુદ્ગલનો ચલાવ્યો ચાલે છે. वागवाद खटनाद सहु में किसी के किसके बोला, पाहाण को बार काही उठावत एक तारे का चोला। जे लोको संसारनी बाजी छांडी ने तेनाथी पर थया ते अनंतु मोक्ष सुख पाम्या। ए वात कया पछी हवे संसारनी बाजी मांडी ने जे बाजीकर बन्या छे तेना केवा हाल थाय छे ते बतावे छे। संसार मा तो सर्वत्र वाणीनो विलास ज छे, जेना मन मा जे आवे ते थापे छे अने उत्थापे छे। पोताना मतना प्रचार माटे अनेक तर्कनी जाळो खोटी चर्चाओ करी खटरागज वधारे छे। सत्यना झंडा नीचे अत्यंत आकरो दुराग्रह अने पोताने साचा मनावाना तनतोड़ प्रयत्न सिवाय काई देखातू नथी। ज्या आवुज छे त्यां कोना माटे शू बोलिए, कोने कहिए? वागवाद एटले के वाणीनो विलास एक खट एटले के खटपटो उभी करी स्वच्छंदताने पोषे छे, तेनाथी खटनाद एटले खोटो के खारो नाद विवाद, पोताना मतनो आग्रह विखवाद वगैरे उभा थाय छे, तेथी धर्म खंडित थाय छे। प्रभु वीर तो 12.5 वर्ष सुधी पूर्ण ज्ञाननी प्राप्ति अर्थे एकलाज विचर्या, मौन ज रह्या, तो पछी आ वागवाद अने खटनादो उपदेश आप्यो कोणे अने ए उपदेश संभळाव्यो कोणे? बोलनार अने सांभळनार कोण? प्रभुनी परशदामा वादियो हता, श्रुत केवळी हता, पण तेओ गंभीरतादी युक्त ज्ञान गुणने धारण करनार हता। तेओ कदी पण पोताना ज्ञानथी छलकाय तेवा न हता। खटरागनो अर्थ आवो करी शकाय। संगीत प्रमाणे मूळ राग 6 छे, भैरव, मालकोश, हिंडोळ, श्रीराग, केदार अने मल्हार, एना परस्पर मेळापथी हजारो राग थई शके। आ 6 रागनो मेळाप सुंदर थवो जोईए, छतां खटरागे गुजराती भाषामां क्लेश अणबनाव कड़ाकूट अर्थमां वपराय छे। खटरागनो आवो अर्थ केम थयो हशे? ए खटराग कहवायो कारण के मूळमां खोटो खाटो राग ज छेड़ायो छे। ए षडरागनो संवाद नथी, संलाप नथी, पण स्वराग स्वमत स्वनादनो विवाद विलाप छे। विचारता एम लागे छे कि एक राग होय तो एना उपर मन केन्द्रित थाय, पण ज्यां 6 राग थया तेथी अंदर अंदर खेंचताण चाले, ते एटले सुधी के ते खेंचता तूटी जाए। आवो खटराग अत्यारे अहीं छे एम योगी राज कहे छे। द्वैत अद्वैतनी चर्चा करता ते खेंचातो ज रहे छे, तेने सत्य शोधननी काई ज पड़ी नथी। पोताना आत्मानु शुं थशे तेनी पण तेने परवा नथी। आवा संयोगोमां शुं बोलीए, कोनी वात करीए? बोलवानी इच्छा थती नथी अने बोलवाथी काई लाभ जणातो नथी। पाहाण को भार काही उठावत एक तारे का चोला, वागवादनो नाद बराबर छंद आत्महित का जे पुष्टि आपतो होय तो ते उपयोगी गणाय, पण मदनी पुष्टि थती होय तो आ तारी काया ए तंतुओ विनानी प्रकृतिए रचेला पुद्गल परमाणुओथी घड़ायेली पुण्य पाप मिश्रित छे, तेने हिंदीमां चोला खोला के खोळियुं कहे छे। ते आ काया जेमां कोई आत्महित नथी एवा नक्कामां वाद विवाद रूप पथराओनो भार क्यां सुधी उपाड्या करशे? तेनी चिंता तारा आत्मा पर दया आणी ते क्यारे पण करी छे खरी? जो ए चिंता तने नहीं थती होय तो तू नक्की समझजे के ते वाणीना विलासरूप वात करवा द्वारा कर्मरूपी पथराओना भारने ज उपाड्यो छे। अध्यात्म दृष्टिमां पुण्यनो बंध के पापनो बंध बन्ने आत्मस्वरूपने ढांकनार होवाथी ते आत्मा उपर लागेला पथराओ समान ज छे। ज्यां सुधी शुद्धात्मा अने तेनुं यथार्थ स्वरूप बुद्धिथी स्पष्ट समझातुं नथी अने श्रद्धामां प्रत्येक पळे वणातुं नथी, त्यां सुधी जीवनी दृष्टि अज्ञान प्रयुक्त मिथ्यात्ववाळी होवाथी ए जे काई पण करे छे, बोले छे, ते बधो बकवास ज होवाथी આત્મા ઉપર કર્મ બંધ કરાવવા દ્વારા આત્માને ભારે કરનાર હોવાથી આત્મા માટે પથરાના ભારને ઉપાડવા સમાન જ છે. તેનાથી માનવ ભવ જેવો અમૂલ્ય ભવ નિષ્ફળ જાય છે. શટપદ પદ કે જોગ સિરી ખસ ક્યો કર ગજપદ તોલા, આનંદ ઘન પ્રભુ આય મિલો તબ મિટ જાય મન કા ઝોલા. આ સંસારમાં ભટકતો આત્મા ઉપર કહ્યું તેમ કર્મરૂપી પથરાઓના ભારને જ ઉપાડી રહ્યો છે. તે કર્મોમાં પુણ્ય કર્મનો ઉદય થાય તો જીવને ક્યારેક ઇન્દ્રપદ, ચક્રવર્તી પદ, રાજવી પદ, અમાત્ય પદ, શ્રેષ્ઠી પદ મળે છે, તો ક્યારેક શ્રીદેવી, ભાગ્યલક્ષ્મી, કમલાદેવી રૂપ દૈવી સંપદાઓ પણ મળે છે. પણ તે તો ખસ એટલે કે ખસી જવાના સ્વભાવવાળી છે. જો આ મળેલી ચીજોનો ઉપયોગ આત્માના હિત કાજે થાય તો સાર્થક છે, નહીં તો જીવે આ બધું પામીને પથરાનો ભાર જ વહન કર્યો છે એમ ગણાય. આ બધી પદવીઓ અને દૈવી સંપત્તિઓને પામીને તું તેની તુલના ક્ષપક શ્રેણી પ્રાપ્ત કરવા ગજ શ્રેણીએ ચઢવા તુલ્ય અપ્રમત્ત ગુણ સ્થાનક સાથે કરી રહ્યો છે તે તારો કેવો મોહભાવ છે. અર્થાત ક્ષપક શ્રેણી પર આરોહણ કરવા જીવ અપ્રમત્ત ગુણ સ્થાનકના ઉપર ઉપરના અધ્યવસાય સ્થાનોને પામે અને જે આનંદ અનુભવે તેવો આનંદ તું વિનાશી સંસારની પદવીઓ અને દૈવી સંપત્તિઓને પામીને કરી રહ્યો છે તે તારી કેવી અજ્ઞાન દશા છે. અરે જીવ, આવા અજ્ઞાન ભાવ પ્રયુક્ત વિચારોની તુલના તું કયા કારણે કરી રહ્યો છે તે સમજાતું નથી. આ બધા તારા મનના ઝોલા અર્થાત તરંગ છે. આવા પ્રકારના મનસ્વી ઝોલા આવ્યા કરવાના તે ક્યારે મટશે? આનંદ ઘનના નાથ આત્માને પોતાને કેવલી સંપદાનો ભેટો થશે ત્યારે એ ઝોલા શાંત થશે. સાધના કરતા કરતા શુદ્ધિ વધે છે ત્યારે સાધકને જાણે દેહ જ રહ્યો નથી અને આત્મપ્રદેશો અમુક સમય લગી છૂટા પડી જ્ઞાન પ્રકાશથી ઝહળતા હોય તેવો અનુભવ થાય છે. તેમજ આજ્ઞાચક્રથી માંડીને બ્રહ્મરંધ્ર સહસ્ત્રાર સુધીનો ભાગ પણ કેવલ જ્ઞાનના અંશરૂપે પ્રકાશના પુંજથી ભરાઈ રહ્યો હોય એવો અનુભવ થાય છે. યોગી રાજે આવા અનુભવને સિંધુના ચોલાની ઉપમા આપી પોતાને થયેલા અનુભવનો પ્રકાશ આ પદમાં પાડ્યો છે. જેમ જુદા જુદા સ્થાનેથી નીકળેલી નદીઓ દરિયાના મુખ દ્વાર આગળ ઠલવાય છે અને સાગરમાં ભળી જાય છે, તેમ સાધક આવા આવા અનેક પ્રકારના આત્માનુભવ પામવા દ્વારા આખરે કેવલ જ્ઞાનરૂપ મહાસાગરમાં ભળી જાય છે.